શ્રી ગણેશને નમું છું, શ્રી જનાર્દનને નમું છું, તમને ભાવથી નમન કરવાથી તમે અહમ ભાવ સહિત લિંગ દેહરૂપ દુષ્ટ જનનો નાશ કરો છો, તેથી તમને જનાર્દન કહેવામાં આવે છે. તમે ભક્તનું કર્મ અને કર્તા પણ ઉટારી તેને જગતમાં સમાધાનયુક્ત રાખો છો. તમારા નામના પ્રતાપથી કરિકાર ભાગે છે અને ચારે મુક્તિ દાસી થાય છે. વેદ તમારી સ્તુતિ કરી શકતા નથી, મૌન જ તમારી સ્તુતિ છે. તમારા દર્શન માટે ઉત્સુકતા તે તમારું કીર્તન છે. કંઈ જ ન કરવું તે તમારું અનુસંધાન છે. આગ્યો ચંદ્રને પ્રકાશવા જાય કે માખી ગરુડને કાંદ પર લે તેવી મારી એકાદશ કંદની ટીકા છે. તે વિશે કૃપા કરવા ગુરુને વિનવતા જ ગુરુ મારે માથે હાથ મૂકે છે એટલે તરત જ અર્થરૂપ ચિંતામણીની ખાણ ઉગડે છે અને ગ્રંથ રચાય છે. પહેરનારને તૈયાર ઘરેણા પહેરાવવામાં બાંધેલી દોરીવાળી ઢીંગલીને તાર દેવામાં કેટલો પ્રયાસ પડે. બાળક બાપનો જ પકવાન લઈ તેના મોંમાં મૂકે છે તેથી બાપને કેટલો સંતોષ થાય છે. આ મારી કથામાં તેમ જ ગ્રંથ છો, તમે જ ગ્રંથ છો, તમે જ કવિતા છો. તેમાં હું કરતા કહીને કોણ અહંકાર લે, કરતા કરાવતા તમે જ છો એમ જાણી હે ગુરુનાથ હું તમારે ચરણે માથું મૂકું છું. આ છઠ્ઠા અધ્યાયમાં બ્રહ્માદિ દેવોએ હરિની સ્તુતિ કરી, તેમને સ્વધામે પધારવા પ્રાર્થના કરી અને ઉદ્ધવે મને પણ સ્વધામે લઈ જાઓ એમ કહ્યું. એ કથા ભાગ છે. શ્રી શુક કહે છે, હે પરીક્ષિત રાજા, શ્રીકૃષ્ણ મૂર્તિના દર્શન કરવા અંતર્મુખ બ્રહ્મા, પંચમુખ શિવ, ષણમુખ કાર્તિક સ્વામી, પ્રજાપતિઓ, સનત કુમારો અને પોતાના ગણો સહિત અગિયારે રુદ્રો દ્વારિકામાં પધાર્યા. 49 મરુતો સહિત ઇન્દ્ર, 12 આદિત્ય, 8 વસુ, અશ્વિની કુમાર, ધન્વંતરી, વૃષભદેવ, અંગિરસ, રુદ્રો, વિશ્વેસાધ્ય વગેરે સર્વદેવો શ્રીકૃષ્ણના દર્શન કરવા ત્યાં પધાર્યા. તેમનાથી આકાશ છવાઈ ગયું. વરી ગંધર્વો, અપ્સરાઓ, નાગ, સિદ્ધ, ચારણ, રૂહક, વિધાધર, કિન્નર, કશ્યપ વગેરે ઋષિઓ, અર્યમાદિ પિતૃઓ શ્રી રંગને જોવા આનંદથી પધાર્યા. જે શરીરથી શ્રીહરિએ સંસારમાં અનેક પ્રકારના ચરિત્રોથી પોતાનો એવો તો યશ ફેલાવ્યો કે જેના કીર્તનથી દુરાચારી પણ તરી જાય અને શ્રવણથી પાતકો બરી જાય, તે દ્વારકામાં વસેલું ઘનશ્યામ મનોરમ જગતનો વિશ્રામધામ એવું અતિ સુંદર રૂપ દેવોએ જોયું. શ્રીકૃષ્ણે જ તે દ્વારિકાપુરીને વસાવી હતી. ત્યાંના મહેલો પર સોનાના કરસની હાર શોભી રહી હતી. તેના પર કલાત્મક રીતે અનેક રત્નો જડવામાં આવ્યા હતા. ઘેર ઘેર કામઘેનો કલ્પ વૃક્ષ અને રમવાને ચિંતામણી હતા. રેબ્બે સિદ્ધે ત્યાં દાસી થઈ રહી હતી. સર્વને શ્રીકૃષ્ણનું રૂપ ગાઢા બનાવી રહ્યું હતું. એ સુંદરપણાની શોભા જાણે આંખમાંથી જીભની કરી ચાખી લેવા ઈચ્છે એવી હતી. જાણે ઉપનિષદનું રહસ્ય સાકાર ન બન્યું હોય. કૃષ્ણના દર્શન કરવા દેવોની પડાપડી થઈ. જેમ જેમ તે રૂપ પારખતા ગયા તેમ તેમ તેમની ભૂખ વધતી જ ગઈ. વેદના વિવેચનમાં સમાઈ શકતો નથી, યોગીના ધ્યાનમાં આવી શકતો નથી. તેને પ્રત્યક્ષ જોઈ દેવોએ વિમાનમાંથી તેમના પર પુષ્પવૃષ્ટિ કરી અને પોતાના અહોભાગ્ય માન્યા. દેવોએ તેમના દર્શનથી પ્રસન્ન થઈ નંદનવનના સર્વ પ્રકારના પુષ્પનો શ્રી કૃષ્ણ ઉપર વરસાદ વર્ષાવ્યો. અમર સેનાએ શ્રી કૃષ્ણનો જય જયકાર કરી અર્થયુક્ત પદબંધ રચનાવાળી વાણી વડે યદુનંદનની સ્તુતિ કરવા માંડી. દેવો કહેવા લાગ્યા, હે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ, મને વચન ને કર્મથી અમે તમારા ચરણમાં નમન કરીએ છીએ. અમારી ઇન્દ્રિયોની વિષય ઈચ્છાની શુદ્ધતાની શાંતિ માટે દસે ઇન્દ્રિયોથી આત્મભાવે તમને નમસ્કાર કરીએ છીએ. વિષયોથી ઉદાસ થઈ સંસારની આશા છોડી કર્મનું બંધન તોડવા અને મુક્તિની ઈચ્છાથી મુક્ષુ જેના ચરણનું ધ્યાન ધરે છે, અને ધ્યાન ધરવા છતાં અર્ધ ક્ષણ પણ જે ધ્યાનમાં આવી શકતા નથી તેનું દર્શન કરવા અમે ભાગ્યશાળી થયા છીએ. ઊંઘી ગયા પછી ઊંઘ આપણને દેખાતી નથી, તો જાગ્યા પછી તો દેખાય જ સારી. એમ તમારી માયા અતકર્ય છે, એમાં ત્રિગુણનો ક્ષોભ થવાથી બ્રહ્મા આદિના હાથમાં એ આવતી નથી. એ માયાને ધારણ કરી તમે બ્રહ્માથી કીટ સુધી સર્વ સૃષ્ટિને સૂજો છો, પારો છો અને સંહારો છો. છતાં જેમ સૂર્ય પોતાના કિરણોથી ઝાંઝવાના જળની ઉત્પત્તિ અને લય કરે છે, છતાં તેથી અલિપ્ત રહે છે, અથવા સ્વપ્નમાં આપણે સૃષ્ટિ નિર્માણ કરીએ છીએ તેનું પાલન અને સંહાર કરીએ, તો પણ સ્વપ્નમાં તે ક્રિયા કરતાને બદ્ધ કરતી નથી તેમ તમે અલિપ્ત રહો છો. ધર્મની પ્રવૃત્તિ ઓછી થઈ અધર્મનો ભાર વધે છે ત્યારે તમે અવતાર લઈ અમારા સંકટ દૂર કરો છો, અને ધર્મની વૃદ્ધિ કરી અમને અમારે સ્થાને સ્થાપો છો. છતાં તમે કર્મમાં અતીત રહો છો, અમને આત્મસુખનું અનુસંધાન રહેતું નથી, માટે અમે દીન છીએ. જેમને નિરંતર આત્મસુખ છે તે દેહધારી હોય તો એ અવતાર છે, તેમના ચરણ ગંગા અને સમુદ્ર આદિ તીર્થોને પણ પવિત્ર કરનારા છે. ગુણમાં વર્તે તો પણ તેઓ ગુણાતીત છે, તેમના ચરણની રેણુ મહાપાપનો નાશ કરે છે. આવા ચરણ જોનાર કેટલા ભાગ્યવાન છે. હે સ્તુત્ય અને શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ, અંતરના પાપ કોઈ તેને શુદ્ધ કરવા તમારી કીર્તિના શ્રવણ સિવાય બીજા સાધનો કેવળ શ્રમરૂપ છે. તપ, મંત્ર, વેદ અધ્યયન, દાન, કર્મ વગેરે સર્વ સાધનો ગર્વને વધારનારા, વિઘ્નોથી ભરપૂર અને ઝીણવટવાળી વિદ્યાઓથી ભરેલા છે એમ બ્રહ્મા, રુદ્ર, નહુષ, ઋષ્યશૃંગ વગેરેના દ્રષ્ટાંતોથી જણાય છે. એથી ઉલટું કેવળ તમારી કીર્તિના શ્રવણથી પરીક્ષિત રાજા તરી ગયો, કૌંચનો ઉદ્ધાર થયો અને મત્સ્યેન્દ્ર સિદ્ધ થયેલ છે. તમારું શ્રવણ બે પ્રકારનું છે, ચિત્ત શુદ્ધિ કરનારું અને જીવ બ્રહ્માની એકતા સમજાવનારું, બંને તારક છે. તમારી કીર્તિનું પ્રેમથી શ્રવણ કરવું એ જ ચિત્ત શુદ્ધિનો એક સાધન છે, બીજા સર્વ સાધનો વ્યર્થ છે. તેથી હૃદયના ઊંડાણમાં સ્વધર્મરૂપી બીજનો અંકુર ફૂટે છે, તેમાંથી શ્રદ્ધારૂપી લીલોછમ વેલો થાય છે. સચ્છ શ્રવણના પ્રબળ જળથી તે વેલાની વૈરાગ્યરૂપ મૂર ડઢ જળ ઘાલે છે. તે વેલો તમારું દર્શન કરવા માટે ચિદાકાશ સુધી ઊંચો વધે છે, કારણ કે તે ચિદાકાશના તમે પુરુષોત્તમ ચંદ્ર છો. હે કૃષ્ણ, તારા ચરણરૂપ થઈ ધૂમકેતુ અમારી વિષય વાસનાઓનો નાશ કરે છે, અમારા પાપને ભસ્મ કરનાર તે તેજસ્વી અગ્નિ છે. મુનિઓ પ્રેમથી ભૂખ તરસનું ભાન ખોઈ તેને ઉલ્લાસથી હૃદયમાં ધારે છે, તેમજ ઐશ્વર્યકાંક્ષી જેનો પણ તમારા જેવી વિભૂતિઓ માટે હૃદયમાં ધારે છે, આત્મવાન ભક્તો જન્મ મરણ ટાળવા ત્રણેય કારમાં પ્રદ્યુમન, અનિરુદ્ધ, શંકરષણ અને વાસુદેવ એવી તમારી ચાર પ્રકારની મૂર્તિનો વ્યૂહ રચી પૂજા કરે છે. સવારે, બપોરે અને સાંજે જે તારી સાંગ પૂજા કરે છે તેઓ કલિકાલને જીતે છે. બીજા ભક્તો વેદોક્ત વિધિથી હોમ હવન કરી તમારું પૂજન કરે છે. દીક્ષિતો ત્રણ વેદના વિધિ પ્રમાણે યજ્ઞ દ્વારા યજ્ઞ પુરુષ રૂપી તમારી મૂર્તિનું આહ્વાન કરી મંત્રોચ્ચાર સહિત આહુતિઓમાં અતિ પવિત્ર અને અપાર દ્રવ્ય અર્પણ કરી તમને ભજે છે. યોગીઓ વ્રજ આસનવારી પ્રાણ અપાનને એક કરી તમને ભજતા ષષ્ઠ ચક્રને ભેદી બ્રહ્મસ્થાનને પહોંચે છે. કારણ તે સ્થાને શિવશક્તિનો સંયોગ થયેલો હોય છે. આમ યોગનો અભ્યાસ કરવો એ યોગીઓનો ભજન માર્ગ છે. વળી તમારી અતકર્ય માયાના મોહમાં સપડાઈ કેટલાક સિદ્ધિ માટે તમારા ચરણ પૂજે છે. કેટલાક મુમુક્ષુ નિત્ય નિત્ય વિવેક સાથે તમારા ચરણમાં ચિત્તનું અનુસંધાન રાખી સર્વત્ર તમને જુએ છે. જે અનિત્યપણાને ગરી પડે છે તેને મિથ્યા સમજી બાકી રહેતા નિર્મળ ચિન્માત્રને આત્મરૂપે સર્વત્ર પ્રસરેલું જુએ છે. જ્યાં જ્યાં જે દેખાય છે તે તમારા સિવાય બીજું કશું નથી એમ જાણવાથી તમારા ચરણમાં જ્યાંના ત્યાં જ તેમનાથી પૂજાય છે. હે વિભો, તમને સર્વત્ર પૂજનાર ભક્ત તમને અતિ પ્રિય છે. તમારા ભક્તે અર્પણ કરેલી જંગલની વનમારા વાસી થાય તોય તમે લક્ષ્મીથી અધિક સમજી નિરંતર ગરામાં ગાલો છો. લક્ષ્મીને તમારા ચરણની સેવાનો લાભ પછીત જ મળે છે, પણ આ વનમારા તમારા બંને અંગો ઉપર સર્વદા રહે છે. આથી લક્ષ્મી વનમારા સાથે ઈર્ષ્યાથી શોક સંબંધ માંડે છે. પછી ભક્તિનું સામર્થ્ય સમજ્યાથી દેવબુદ્ધિ છોડી તે વંદન કરે છે. તેને તમારા ચરણરૂપ ધૂમકેતુ અમારી અશુભ વાસનાઓનો નાશ કરો. આ પ્રમાણે દેવો પુનઃ પુનઃ સ્તુતિ કરવા લાગ્યા. હે અનંત બલિને બંધન પ્રસંગે ત્રિવિક્રમે પોતાના ચરણ સત્ય લોકની સુધી પ્રસાર્યા હતા. એ ચરણ તે જરહર થતા ધ્વજ સમાન શોભતા હતા. તે વખતે નખના વિદારણથી નીકળેલી ગંગા તેમની પતાકા જેવી લાગતી હતી. અસુરો તે જોઈ ભય પામ્યા અને દેવોને સંતોષ થયો. તમારા ચરણ દેવોને સ્વર્ગદાતા અને અધર્મીને નર્કમાં નાખનાર છે. તમારા ચરણને પૂજનારા અને તેમનો ધ્યાન ધરનારા પવિત્ર થાય છે. અહલ્યા જેવા પ્રેમથી વંદનારા કે શિશુપાલ જેવા નિંદનારા બંને તરી જાય છે, પણ જે ઉપેક્ષા કરે છે તેનો અધઃ પાત થાય છે. હે વ્યાપક સ્વામી, તમારા ચરણ ક્ષણ ધર્મમાં અમારો સકર પાપમાંથી ઉદ્ધાર કરશે. જ્યાં પાપમાંથી ઉદ્ધાર થાય ત્યાં દુરાચાર સહજ જ અટકી પડે છે. તમારા ચરણ સંસારીઓને સંસારમાંથી તારનાર છે. આત્મસુખ વિસ્તારનાર તમારા ચરણ કમર આદિ કર્મના શાસન કરનાર અને દેવોના નિયંતા આત્મા છે. બ્રહ્માથી માંડી સર્વ દેહધારી નાંગરે જોડેલા નાંગરે જોડેલા બરદની માફક તમારે આધીન છે. સંસારરૂપી ખેતરમાં અહંકારની ખૂંટીએ બાંધી મહાતત્વના ખરામાં ત્રિગુણરૂપી ત્રેવડી દોરીથી ખેંચી તમે જીવ પશુને ફેરવો છો. જો તમે કહો કે એ તો માયાનું કાર્ય છે, તમારે એમાં કશો જ સંબંધ નથી, તો માયાનું અધિષ્ઠાન અને પરમ કારણ તમે જ છો. પ્રકૃતિ પુરુષ તમારા ખોરામાં જ ખેલે છે. તમે માયાથી ભિન્ન છો, પ્રકૃતિ પુરુષથી પર છો. કારના તમે કાર છો, તમે જ સર્વના સંહાર કરતા છો. હે ઘનશ્યામ, તમારા ચરણ અમારા આત્મસુખને વિસ્તારનારા થાય એવી કૃપા કરો, એટલું જ અમે માંગીએ છીએ. હે શ્રીપતિ, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર તમે જ મહાકાર છો. પ્રલયકારે જીવ સૂક્ષ્મ રૂપે અવ્યક્તમાં લીન થઈ રહે છે. ઉત્પત્તિ સમયે બીજ પ્રમાણે ઉગી નીકળે છે અને સ્થિતિ સમયે પુષ્પાન્વિત બને છે. આ પ્રકૃતિના ગુણ ક્ષોભનો ધર્મ છે, એટલે તમારા ચરણમાં સાચી પ્રીતિ ઉત્પન્ન થાય તો માયા મહતત્વ કે જીવનો નાશ કરી દાસ તમારા ચરણમાં જ રહે. આ પ્રમાણે તમે તે પ્રણયના સંહારક મહાકાર છો. એ કારની ગતિ સૂક્ષ્મ ને ગંભીર છે. લવ નિમિષ ઘડી પર અહોરાત્ર અને ત્રિકાર રૂપે તેની ગતિ હોવાથી તમે ત્રિણાભી કહેવાઓ છો. પ્રલયનું એ જ મૂળ પ્રમાણ છે. આ સૃષ્ટિના ઉત્પાદક તમે જ છો. તમારી વીર્ય શક્તિ પ્રાપ્ત કરી પુરુષ પ્રકૃતિનો અંગીકાર કરે છે. તે મહતત્વથી ગર્ભવતી થાય છે. સુવર્ણ સરખા તેજસ્વી બ્રહ્માંડને પંચતત્વો સહિત તેણે ગર્ભમાં ધારણ કર્યું છે. તે ગર્ભ અમોઘ વીર્યયુક્ત છે. તેમાં વિશ્વરૂપી 12 રહેલું છે. ગર્ભની આજુબાજુ જેમ ઓર હોય તેમ એ ઇન્દુ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને ક્રિયાસૂત્રરૂપી 7 આવરણોથી વિંટરાયેલું છે. એ ગર્ભની અંદર અને બહાર તેને સંભાળનાર તમે જ સૂત્રધાર છો. પુરુષ અને પ્રકૃતિથી જગત ઉત્પન્ન થાય છે, એમાં એ બે વિના ત્રીજું કોઈ જ જણાતું નથી. વધારે ઊંડા ઉતરી પ્રકૃતિથી શોધ કરતા પ્રકૃતિ પણ જણાતી નથી. કોઈના વિના તમે એકલા જ વિશ્વરૂપ થયા છો. હે કૃષ્ણ, તમારું કૌશલ્ય કોઈ સમજી શકતા નથી. આમ એકાકીપણે જ કરતા હોવાથી તમને કર્મનો લેપ લાગી શકતો નથી અને તેથી તમે કર્મ કરનારા છતાં અકર્તા છો. ચર અચર સ્થાવર જંગમ એવા આ સર્વ જગતના તમે જ સ્વામી છો. માયાના યોગથી તમે અનેક વિષયો ભોગવો છો, છતાં અકર્તાપણે તમે તેથી અલિપ્ત રહો છો. જેમ સૂર્ય ઘટમાં બિંબ મોકલી તેમાં પ્રતિબિંબને પ્રકાશે અને પ્રકાશવા છતાં તેથી અલિપ્ત રહે, તેમ તમે ભોગ્ય ભોગતાને ભોગ એ ત્રણને પ્રકાશિત કરવા છતાં તેથી અલિપ્ત છો. પ્રતિબિંબને ભેટનારની માફક કાર્ય, કર્મ અને કર્તા ત્રણેયમાં આત્મ સ્વરૂપને જ દેખતા હોવાથી તમે ભોગવતા છતાં અભોગતા છો. આવો બોધ ન પામેલા યોગીઓ ભોગનો ત્યાગ કરીને એ વાસનાને બરે વિષયોથી કંપતા રહે છે. તે સ્વપ્નમાં વિષય જુએ છે અને જાગીને પ્રાયશ્ચિત કરે છે. મનનો અહંકાર સમજ્યો નથી તેઓ સદૈવ ભયભીત રહે છે. આવા ભિક્કણ લોકોને કદી પણ આત્મજ્ઞાન થતું નથી. ઘરની 16,000 રાણીઓ તથા ગોકુળની વ્રજનારીઓ, મથુરામાંની કુમારીઓ પોતાના હાવભાવ, કટાક્ષ વગેરેથી તમને વિષયી કરી શકી નહીં, ઉલટું તમે જ એમને નિર્વિષયી કર્યા એવા તમે ત્રિલોકના સ્વામી છો. તમારી કીર્તિના શ્રવણથી અંતરના પાપનો ક્ષાલન થઈ વૃત્તિઓ કીર્તનથી પરમ પવિત્ર થાય છે. તમારા ચરણમાંથી નીકળેલી ગંગા તમારા પદનો તીર્થ હોવાથી જગતને પાવન કરે છે. સાધુજનો આ બંને તીર્થોનો અખંડ સેવન કરી શાંતિ પામે છે. અવતારને અંતે પોતાના દાસોને તારવા માટે આ બે તીર્થો સ્નાન અને કીર્તન પ્રસિદ્ધ થયા છે. શ્રી શુક કહે છે, આ પ્રમાણે દેવોએ આનંદથી પરમ ભાવથી શ્રીહરિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા. દેવો ગગનમાં હાથ જોડી રહ્યા અને દેવોના અગ્રણી બ્રહ્મા શિવ સાથે આગળ આવી પ્રાર્થના કરવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા, પૂર્વે અમે તમને ભૂમિનો ભાર ઉતારવા અને દેવતાઓને અભય કરવા પ્રાર્થના કરી હતી. અમારી વિનંતી પ્રમાણે તમે સર્વેશ્વર સર્વ આત્મા પુરુષોત્તમે અવતાર ધરી સ્વસામર્થ્યથી અમારી અપેક્ષાથી વધારે કાર્ય કરી ધર્મની વૃદ્ધિ કરી છે. તમારા ચરણમાં સંકલ્પ રાખનારા સત્યવાદી સાધુઓમાં તમે ધર્મને સ્થાપન કરી દસે દિશાઓમાં શ્રવણ દ્વારા ત્રણેય લોકને પાવન કરનારી ઉદાર કીર્તિ ફેલાવી છે.